માથે લખેલી સુવાર્થ પાંચમો અધ્યાય અને એકથી નવ કલમ જો તમે ધ્યાનથી સાંભળી હોય અથવા વાંચી હોય ત્યાંની અંદર એક નાનો શબ્દ લગભગ સાત વાર આવે છે, ધન્ય છે, ધન્ય છે, બ્લેસેડ, બ્લેસેડનેસ. ન્યુયોર્કમાં જો તમે જાઓ અથવા ફિલાડેલ્ફિયાના સિટીમાં તમે જાઓ તો કોઈ વ્યક્તિ પૂછે કે હાઉ આર યુ, તો કહે છે કે આઈ એમ બ્લેસ્ડ. નહીં એટલે બ્લેસેડ શબ્દ આજકાલ આપણે બહુ જ સાંભળીએ છીએ. અને આ દિવસોમાં ખાસ કરીને જ્યારે પ્રભુના વચનો વિશે આપણે વિચાર કરવા માંગીએ છીએ ત્યારે હુ ઇઝ બ્લેસ્ડ અથવા કોણ આશીર્વાદિત છે એ વિષય પર હું થોડા દિવસો વિચાર કરવા માંગુ છું. અને એ વિષય પર જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે જે ભૌતિક વાના ઈશ્વરે આપણને આપ્યા છે તેથી આપણને પુષ્કળ આનંદ થાય છે અને આપણે બધાને આશીર્વાદિત માનીએ છીએ અને એમાં કશું ખોટું નથી. સારું ઘર હોય, સારી કાર હોય, બેંક બેલેન્સ હોય, આપણા બાળકો સારામાં સારો અભ્યાસ કર્યો હોય, આપણી તંદુરસ્તી સારી હોય, એ બધાને માટે, એ સગળ આશીર્વાદો માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ અને આપણે સુખી છીએ એમ આપણે માનીએ છીએ તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ એથી વિશેષ જેનું જીવન ધન્ય છે, જેનું જીવન ધન્ય છે એના સંબંધે આપણે વિચાર કરવા માંગીએ છીએ અથવા જે આશીર્વાદિત છે તે વિશે પવિત્ર શાસ્ત્ર શું શિક્ષણ આપે છે એ બાબત તરત તમારું ધ્યાન દોરવા આ દિવસોમાં મારી ઈચ્છા છે. કારણ કે આ જે ભૌતિક આશીર્વાદો છે, કાર અને બેંક બેલેન્સ અને એ બધી બાબતો થોડા સમય માટે છે, પણ ઈશ્વરના જે સાચા પવિત્ર આશીર્વાદો છે, જે આત્મિક આશીર્વાદો છે, જે મારી ને તમારી સાથે હંમેશા રહેનાર છે, કેટલી બધી એ મહાન બાબત છે. એટલા માટે પ્રભુનું વચન કહે છે કે આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, દયાળુઓને ધન્ય છે, મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. અને પ્રશ્ન એ મારી સમક્ષ આવીને ઉભો રહ્યો છે કે શું આ આત્મિક આશીર્વાદો મેં મારા જીવનમાં પ્રાપ્ત કર્યા છે. અને પહેલો જે કલમ, ત્રીજી કલમ, એના પર હું વિચાર કરતો હતો કે આત્મામાં જેઓ રાંક છે. અને એ કલમ પર જ્યારે હું અભ્યાસ કરવા લાગ્યો, જેમ જેમ હું ઊંડે ઉતરતો ગયો તેમ પ્રભુએ મને વધારે ને વધારે ને વધારે આશીર્વાદ આપ્યો. અને ખાસ કરીને ભંગીતતા શું છે, આત્મામાં રાંક પડ્યું એટલે માણસ જ્યારે પ્રભુની સમક્ષ ભંગીત થાય છે એનો અર્થ શું થાય છે, એ બાબત વિશે મેં વિચાર કર્યો ત્યારે મને પ્રભુએ પુષ્કળ આશીર્વાદ આપ્યો. પરંતુ નવા કરારમાં અને જૂના કરારમાં લગભગ, જૂના કરાર મને ખબર નથી પણ નવા કરારમાં લગભગ 55 વખત ધન્ય છે અથવા ધન્ય અથવા આશીર્વાદિત શબ્દ એ ઉચ્ચારવામાં અથવા લખવામાં આવ્યો છે. લૂકની લખેલી સુવાર્થ તેનો પહેલો અધ્યાય અને 68મી કલમ કોઈ વાંચશે, લૂક 1 અને 68, અને કોઈ પહેલો સમુએલ 25મો અધ્યાય અને 32મી કલમ વાંચે, લૂક 1 અને 68 અને પહેલો સમુએલ 25 અને 32, જેને મળે તે તમે વાંચશો.
લૂક 1:68, ઇઝરાયલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાઓ, કેમ કે તેણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.
પહેલો સમુએલ 25 અને 32. દાઉદ એ ઈશ્વરના માટે શબ્દ વાપરે છે અને કહે છે કે જેણે તને અહીંયા મોકલી એ ઈશ્વરને કહે છે કે ધન્ય હોય, એટલે એ શબ્દ ઈશ્વરના માટે પણ વાપરવામાં આવેલો છે. અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો છે આપણા માટે, એના લોકોના માટે વાપરવામાં આવ્યો છે. જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે તેઓને કહે છે કે ધન્ય છે. ભૌતિક વાનાઓથી આપણે સુખી થઈ શકીએ છીએ પણ ધન્ય તો તે જ કહેવાય કે જે ઈશ્વરના આશીર્વાદોથી ધન્ય થાય છે. ઈશ્વરના આશીર્વાદોથી જાણે કે એ સુખી થાય છે અથવા જે ઈશ્વરના આશીર્વાદોથી નવાજેલો હોય છે. હવે પહેલી જ કલમ જે હું અભ્યાસ કરતો હતો, ગીતશાસ્ત્ર 65 અને 4, કોઈ વાંચશો ગીતશાસ્ત્ર 65 અને 4? આપણે હમણાં વાંચી પણ ફરીથી વાંચીએ, મહેરબાની કરીને ઝડપથી વાંચશો ગીતશાસ્ત્ર. જેને પ્રભુ પસંદ કરીને પાસે બોલાવે છે અને જે તેના આંગણામાં વસે છે તેને ધન્ય છે. એનો અર્થ એમ કે જેના જીવનમાં પ્રભુની સંગત છે, જે પ્રભુની સાથે પ્રભુના કામમાં રચ્યો પચ્યો રહે છે, જે પ્રભુના આંગણામાં વસે છે, જેના જીવનમાં પ્રભુની સંગતે બહુ જ અગ્રીમતા લે છે, પ્રાર્થના અગ્રીમતા લે છે, પ્રભુના વચનો અગ્રીમતા લે છે, એ માણસને કહે છે કે ધન્ય છે. કેટલી બધી અદભુત બાબત એ જૂના કરારમાં આપણને જોવા મળે છે. જૂના કરારમાં જે પ્રભુના સેવકો હતા, જે લોકો મંદિરમાં કામ કરતા હતા, એના માટે દાઉદે લખ્યું કે જે લોકો પ્રભુના મંદિરમાં ભાગ લે છે, એના આંગણામાં જેઓ વસે છે, જેઓ ગીત ગાતા હતા, પ્રભુના વચનો વાંચતા હતા, કદાચ રાંધતા હતા, વાસણો સાફ કરતા હતા, ગમે તે સેવા તેઓ કરતા હતા, પણ કે એ લોકો જ્યારે પ્રભુના મંદિરમાં પ્રભુની સેવા કરે છે, પ્રભુની સંગતમાં છે, ત્યારે કહે છે કે એવા માણસોને, એવી વ્યક્તિઓને કહે છે કે ધન્ય છે. બાઇબલ વાંચવું અને પ્રાર્થના કરવી એ જેના જીવનમાં પ્રાધાન્ય બાબત છે તે માણસને કહે છે કે ધન્ય છે. જેને તું પસંદ કરીને પાસે લાવે છે તેને ધન્ય છે. એના બાબત વિશે જયારે હું વિચાર કરતો ત્યારે પ્રભુએ મને ત્યાં રોક્યો અને પ્રભુએ મને જાણે હૃદયમાં એવો બોજ મૂક્યો કે આ રવિવારે તું બ્લેસેડનેસ અથવા આશીર્વાદિત જે જીવન છે એના સંબંધે બોલ નહીં, પણ પ્રાર્થના સંબંધની બોલ. મેં પ્રભુ મેં આટલી બધી તૈયારી કરી, મારી પાસે એવો પૂરતો સમય નથી અને હું પ્રાર્થના પર હું કેવી રીતનો બોલીશ, પણ મારા હૃદયમાં પ્રભુએ બોજ આપ્યો કે હું પ્રાર્થના સંબંધી બોલું. અને એટલા માટે જે બીજો શાસ્ત્રભાગ વાંચ્યો ગીતશાસ્ત્ર 65 અને 1-4, એના પર આપણે પ્રાર્થના સંબંધી પ્રાર્થના શું છે એ બાબત તરફ આપણે થોડુંક આપણું ધ્યાન દોરે. એનું એક જ કારણ છે કે આ ગુરુવારે વિશ્વ પ્રાર્થના દિન તરીકે આપણે ઉજવવાના છે અને કોઈ રીતે પ્રભુના વચનો મારફતે હું તમારા હૃદયને ઉત્તેજન આપી શકું, કોઈ રીતે પ્રભુના વચનો તમારા હૃદયમાં કાર્ય કરે, અને ફક્ત 15 જણા નહીં કે ફક્ત 30 જણા નહીં, શા માટે આપણે બધા જ પ્રાર્થના કરવા માટે ભેગા ન થઈએ, પ્રભુની સ્તુતિ કરવા માટે ભેગા ન થઈએ, પ્રભુની આરાધના કરવા માટે ભેગા ન થઈએ, પ્રભુનું મુખ શોધવા માટે શા માટે આપણે ભેગા ન થઈએ. એટલા માટે થોડોક સમય પ્રાર્થના એ શું છે. ગીતશાસ્ત્ર 65:4 જો ફરી તમે વાંચો તો ત્યાં કહે છે કે જેને તું પસંદ કરીને પાસે લાવે છે તેને ધન્ય છે. એટલે પ્રભુ ત્યાં છે. પ્રભુ કહે છે કે તું તારા લોકોને ત્યાં લાવે છે. ક્યાં લાવે છે? પ્રભુના મંદિરમાં. અભાકુકનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 20 કલમ આપણી બહુ જાણતી કલમ છે. કહે છે કે પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. હવે પ્રભુ જ્યાં છે ત્યાં પ્રભુની સમક્ષ, પ્રભુની હાજરીમાં પ્રભુ એના બાળકોને બોલાવે છે. હલવા મેં બાલા મિત્રો, આ ગુરુવારે તમારા મના જેઓ પ્રાર્થના મીટિંગમાં ભાગ લેનાર છો એમને પ્રભુ એ દર્શન આપે છે, એમને પ્રભુ બોલાવે છે કે હું તમને બોલાવું છું કે તમે પ્રાર્થના માટે આવો. આ ફક્ત એક કાર્યક્રમ છે એટલા માટે નહીં, અથવા વિશ્વમાં કોઈ માણસને કંઈક આઈડિયા આવ્યો કે વિશ્વ પ્રાર્થના દિન આપણે રાખીએ એટલા માટે નહીં, પણ પ્રભુ આપણને આમંત્રણ આપે છે કે પ્રાર્થના માટે તમે મારી પાસે આવો, તમે મારી પાસે આવો. પ્રભુ કહે છે કે જેને તું પસંદ કરીને પાસે લાવે છે તેને ધન્ય છે. કેટલી બધી મહાન બાબત છે. તમે જાણો છો કે પ્રભુએ તમને પસંદ કર્યા છે અને પ્રભુ પસંદ કરીને તમને બોલાવે છે, અને ગુરુવારના દિવસે તમે પ્રાર્થના મીટિંગમાં હાજર થાવ એ પ્રભુની ઈચ્છા છે. કેટલી બધી મહાન બાબત છે. ગુરુવારે વિશ્વ પ્રાર્થના દિન આપણે જ્યારે ઉજવીશું અને જ્યારે પ્રભુએ તમને પસંદ કર્યા છે ત્યારે એવા પસંદ કર્યા પ્રભુ અહીંયા લાવનાર છે. આ માણસનું કાર્ય નથી પણ ઈશ્વરનું કાર્ય છે. પ્રભુ જાણે કે આપણને આમંત્રણ આપે છે, કારણ કે ત્યાં પ્રભુની સમક્ષતા છે. ત્યાં પ્રભુની સમક્ષતા હોવા લીધે, પ્રભુની હાજરી હોવા લીધે, પ્રભુ જ્યારે ત્યાં પોતે છે એટલા માટે પ્રભુ તમને આમંત્રણ આપે છે. આપણે કોઈને માણસોને મળવા માટે અથવા કોઈ સોશિયલ ગેધરિંગ છે એના માટે ત્યાં ભેગા નથી થવાના, પણ કહે છે કે પ્રભુની સમક્ષતા ત્યાં છે, એના માટે ઈશ્વર બાપની સમક્ષ આપણે ત્યાં ઈશ્વર લઈ આવનાર છે. કેટલી બધી મહાન બાબત. એટલે માટે પ્રાર્થના કરવી એ તો પ્રભુની ઈચ્છા છે. પ્રાર્થના કરવી તે પ્રભુની ઈચ્છા છે. એના માટે મારા માટે કોઈ ચોઈસ નથી કે મને આવડે તો હું પ્રાર્થના કરું, અથવા મને ગમે તો હું પ્રાર્થના કરું, અથવા મારે કરવી હોય તો હું પ્રાર્થના કરું. નો, પ્રાર્થના કરવી એ પ્રભુની આજ્ઞા છે અને ધેર ઇઝ નો ચોઈસ ફોર ધેટ. પ્રભુ કહે છે કે પ્રાર્થના કરવી એ તો પ્રભુની ઈચ્છા છે, અને એટલા માટે નવા કરારમાં લખ્યું છે કે સર્વદા પ્રાર્થના કરો. તમે નિત્ય પ્રાર્થના કરો, તમે સર્વદા પ્રાર્થના કરો. દુનિયાદારીની બધી ચિંતાઓને બાજુ પર મૂકીને આ ગુરુવારે આપણે જાણે કે ભેગા થઈને પ્રાર્થના કરનાર છે. ઘણી બધી ચિંતાઓ મારા મનમાં છે, ઘણા બધા પ્રશ્નો છે, પણ એ બધાને હું બાજુ પર મૂકીને ગુરુવારે પ્રાર્થના કરવા માટે મારા ભાઈઓ અને મારા બહેનોની સાથે સમય ગાળવા માટે, વિશેષ કરીને પ્રભુની હજુરમાં પ્રાર્થના કરવા માટે હું એકત્ર થનાર છું. પ્રભુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું આવનાર છું. પ્રાર્થના એટલે ફક્ત હું પ્રભુની આગળ વિનંતીઓ કરવા નથી માંગતો કે આવીને જે કઈ વિનંતીઓ મારી આગળ મૂકવામાં આવે હું મારો ટર્ન આવે એટલે પ્રાર્થના કરાવ, વિનંતીની રજૂઆત કરું અને પછી પતી ગયું, ના એમ નહીં. પણ પ્રાર્થના એટલે પ્રભુને પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ, પ્રભુને આપણે જાણે કે હાંક મારીએ, મારું જે ભટકેલ મન છે, મારું જે ચંચળ મન છે એને જાણે કે હું કેળવીને પ્રભુના પર મારું ધ્યાન કેન્દ્રિત કરું, એ પ્રાર્થના છે. પ્રાર્થના કરવી એટલે ફક્ત વિનંતીઓની રજૂઆત કરવી એટલું જ નથી, પરંતુ પ્રભુનો આદર કરવો, પ્રભુનો સન્માન કરવો, પ્રભુનું પ્રભુત્વ સ્વીકારવું અને પ્રભુની આરાધના કરવી એ પ્રાર્થના સમાયેલી છે. ઘણી વાર આપણે એમ માને છે કે પ્રાર્થના કરવી એટલે ફક્ત પ્રાર્થના જ કરવી, ના વાલા મિત્રો, પ્રાર્થના એ શબ્દ એટલો બધો વિશાળ છે, એની અંદર આરાધના, પ્રભુનું સન્માન, પ્રભુનો આદર, પ્રભુત્વ સ્વીકારવું, એ બધી બાબતો અંદર વણાઈ જાય છે. એટલા માટે આ ગુરુવારે જ્યારે તમે આવો તો હવે ખુલ્લા હૃદયે તમે આવો, પૂરા મોકળાશથી તમે પ્રભુની પાસે આવો કે પ્રભુ તમારી મારફતે જે રીતે કાર્ય કરવા માંગે છે, તમારામાં જે કાર્ય કરવા માંગે છે, તમારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ જે કાર્ય કરવા માંગે છે એ કાર્ય પ્રભુ કરે. હવે પ્રભુ જ્યારે ત્યાં છે ત્યારે એ પ્રભુએ આપણને શું કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને ત્યજીશ નહીં. અને એ પ્રભુએ જયારે એવું કહ્યું છે ત્યારે એ પ્રભુ આપણી મધ્ય હાજર રહેના છે. થોડા સમય પહેલા જયારે હું બહુ નિરાશ થઈ ગયો હતો અને મને એમ લાગતું કે પ્રભુ જાણે કે હવે મારા જીવનમાં કઈ રહ્યું નથી, બહુ જ નિરાશ થઈ ગયો હતો. અને ત્યાં હું ચાર્લ્સ સ્ટેનલીને સાંભળતો હતો અને શેતાન જાણે મને એમ કહેતો હતો કે હવે તું નકામો છે, તારી પાસે કઈ સારા પણ રહ્યું નથી, તારું જીવન જો, તારું શરીર જો, તું તદ્દન હવે જાણે કે હતાશ થઈ ગયો છે. અને ત્યાં એ પ્રભુના સેવકની મારફતે પ્રભુએ મારી સાથે વાત કરી અને પ્રભુના સેવકે એક જ વાક્ય કહ્યું કે ગાડ નેવર થ્રોઝ એનીબડી, પ્રભુ કોઈને કદી ફેંકી દેતો નથી. અને એ વાક્ય મારા હૃદયમાં ચોંટી ગયું અને હું પ્રભુની સ્તુતિ કરું છું કે આજે તમારી મધ્ય હું ઊભો છું. પ્રભુ ત્યાં છે અને એટલા માટે એ કહે છે મારા મિત્ર છે, મારી સાથે સંબંધથી જોડાયેલા છે. અને જો તેઓ મારા મિત્ર છે, જો હું તેમની સાથે સંબંધથી જોડાયેલો છું, તો મારા મિત્રો આ ગુરુવારે એમને મળવાનું તમે ચૂકશો નહીં. તમે નામ લખ્યું હોય કે ન લખ્યું હોય, પણ આ ગુરુવારે તમે અવશ્ય પ્રાર્થના મિટિંગમાં આવો એ મારી ઈચ્છા છે. યેશાયા 55:6 કલમ જે મેં તમારી સમક્ષ શરૂઆતમાં વાંચી, યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો. વિશ્વ પ્રાર્થના દિન આપણી મંડળીમાં જ્યારે આપણે ઉજવનાર છે ત્યારે એક અનેરી તક છે. કદાચ આ તક ફરીથી આપણને ક્યારે મળશે આપણે જાણતા નથી, એક વર્ષ પછી મળે કે કદાચ થોડા મહિનાઓ પછી મળે, પણ આ ભલાઓએ જ્યારે આ તક આપણને આપી છે, એની વ્યવસ્થા કરી છે, ત્યારે એ વિશ્વ પ્રાર્થના દિને આપણને પ્રભુને શોધવાના માટે આવીએ. પ્રભુને શોધવાનો એ દિવસ છે, પ્રભુને મળવાનો એ દિવસ છે, પ્રભુને હાંક મારવાનો દિવસ છે. તમે બીજા મિત્રોની સાથે પ્રભુને હાંક મારી શકો છો. ને પ્રભુએ તમને શું કહ્યું તમે જાણો છો? એટલે કે તમે હાંક મારશો એ પહેલા હું તમને ઉત્તર આપીશ. તમે પ્રાર્થના કરતા હશો એટલામાં કહેજો હું તમને ઉત્તર. બિફોર યુ પ્રે, તમે કહેજો કે પ્રાર્થના કરવાને જે શબ્દ, કારણ કે પ્રભુ તો જાણે છે કે મારા હૃદયમાં શું છે, એમને કંઈ કહેવાની જરૂર નથી, પ્રભુ જાણે છે. અને એટલા માટે વાલા મિત્રો પ્રભુને હાંક મારવાને માટે કહેજો તું હાંક મારીશ તે પહેલા હું તને ઉત્તર આપીશ. યાકૂબનો પત્ર તેનો 4th અધ્યાય અને તેની 8th કલમ, યાકૂબ 4:8, તમે દેવની પાસે જાઓ એટલે દેવ તમારી પાસે આવો. કેટલું બધું મહાન વચન છે કે આપણે જ્યારે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણી પાસે છે, પ્રભુ આપણી પાસે આવે છે. તમે દેવની પાસે જાઓ એટલે દેવ તમારી પાસે આવશે. ડ્રો નિયર ટુ ગોડ. અને પ્રભુ યેશુ ખ્રિસ્તે આપણે જે વચન આપ્યું છે કે જ્યાં 2 કે 3 મારા નામે એકઠા થાય છે તેઓની મધ્યે હું છું. શું તમે એ વિશ્વાસ રાખો છો કે આ ગુરુવારે આપણા પ્રભુ આપણી સાથે હશે? આજે પણ પ્રભુ આપણી સાથે છે, પણ ગુરુવારે વિશેષ કરીને પ્રભુ જયારે આપણે પ્રાર્થનામાં નમનાર છે, આપણા ઘૂંટણો પ્રભુને આગળ નમાવનાર છે, ત્યારે કહે છે કે પ્રભુ આપણને આશીર્વાદ આપનાર છે. દાઉદ રાજા કહે છે ગીત શાસ્ત્ર 84:10 કે તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. આ ગુરુવારનો દિવસ શું તમારા જીવન માટે તમે શ્રેષ્ઠ બનાવવા ચાહો છો, કે જે તમારા માટે એક મેમોરિયલ ડે બને, કે તમને ઘણા દિવસો સુધી, ઘણા મહિનાઓ સુધી એ દિવસ યાદ રહે, પ્રભુ હું તારો આભાર માનું છું કે ગુરુવારનો દિવસ હું ત્યાં ગયો અને એ પ્રાર્થના મીટિંગમાં મેં ભાગ લીધો. એવો મેમોરિયલ ડે પ્રભુ તમારા માટે કરવા માંગે છે. શું એ ગુરુવારનો દિવસ તમે હાજર થશો? દુષ્ટતાના તંબુઓમાં રહેવું એ કરતા મારા પ્રભુની સમક્ષતામાં જવું તે મારા માટે શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતા કે જે મારા દેવના દરવાન થવું મારા માટે વધારે યોગ્ય છે, વધારે સારું છે. આપણે બિઝી છે એમાં કોઈ શંકા નથી, ઘરમાં ઘરું કામ છે એમાં પણ કોઈ શંકા નથી, પણ આ દિવસ એ મારા માટે એક અનેરી તક બની રહે, આ દિવસ મારા માટે એક શ્રેષ્ઠ દિવસ બની રહે એ પ્રભુ બાપની ઈચ્છા છે. અને એ પ્રભુની ઈચ્છાને શું તમે આધીન થશો. અને ત્યારબાદ એટલે કે ત્યાં એટલે ગુરુવારના દિવસે આપણે પ્રભુની વાટ જોવાના છે. પ્રભુનું મુખ શોધનાર છે એટલું જ નહીં, પ્રભુ મળનાર છે એમને આપણે શોધી રહ્યા છે એટલું જ નહીં, પણ કહે છે કે પ્રભુની વાટ જોનાર છે. ઇટ ઇઝ ટાઈમ ટુ વેઇટ ઓન ધ લોર્ડ. અને તમે છેલ્લે ક્યારે પ્રભુની સમક્ષ રાહ જોઈને ઉભા રહ્યા? ક્યારે તમે છેલ્લે પ્રભુની વાટ જોઈ કે પ્રભુ હું આ બાબતના માટે તારી સમક્ષ ઉભો રહું છું? કોઈ લાંબા સમયથી કોઈ બાબતના માટે તમે પ્રાર્થના કરતા હોય અને કદાચ ઘણી વાર આપણે નિરાશ થઈ જઈને આપણે પ્રાર્થના કરવાનું મૂકી દઈએ કે પ્રભુ જવાબ કદાચ નથી આપતા, પણ પ્રભુ કહે છે કે વાટ જુઓ, ત્યાં પ્રભુની વાટ જોવાની છે. વાટ જોવી એટલે પ્રભુ પર આધાર રાખવો. અને આ ગુરુવારનો દિવસ એ મારા ને તમારા માટે પ્રભુ પર આપણે આધાર રાખવાનો છે. પ્રભુ પર જેને આપણે અવલંબન કરનાર છે, મારો જાણે કોઈ આધાર નથી. જે શબ્દ પર આપણે ફરીથી જયારે આપણે મળીશું ત્યારે વિચાર કરીશું, રાંક થવું એટલે જાણે કે ભંગિત થઈ જવું, જેને અંગ્રેજીમાં પેલું બેંકરપ્ટ કહે છે ને, જેને માટે કોઈ આશા જ નથી હવે. એવી એવા એટીટ્યુડ સાથે આપણે પ્રભુની પાસે આવીએ, મારે માટે જાણે કે કઈ આશા જ નથી, પ્રભુ તમે એકલા જ મારો આધાર છો, એ એટીટ્યુડ સાથે જાણે કે આપણે પ્રભુની સામે વાટ જોવા માંગે છે. શાના માટે વાટ જોવાની છે? કે પ્રભુ શું કહેવા માંગે છે મારે જીવન માટે, પ્રભુ મને શું કહેવા માંગે છે મારા જીવન માટે, પ્રભુની શી ઈચ્છા છે. આ નવીન વર્ષ પ્રભુએ મને આપ્યું છે, એ નવીન વર્ષમાં પ્રભુ મને શું કહેવા માંગે છે? વોટ ઇઝ ગોડ્સ વિલ ફોર માય ઓન લાઈફ? મંડળી માટે પ્રભુની શી યોજના છે? શું આપણે મંડળીની યોજના, મંડળીની માટે પ્રભુની યોજના જાણવાને માટે પ્રભુની વાટ જોઈએ છે? ઘણી બધી વખત એ બહુ મોટું પરીક્ષણ મારા ને તમારા માટે છે કે જે ચીલા ચાલુ બાબતો જે કરતા આવ્યા છે એને જ આપણે જાણે કે ચાલુ રાખવા માંગીએ છીએ. જેમ ચાલતું હોય છે એમ જાણે કે આપણે ચલાવી રાખીએ, પણ પ્રભુનું મુખ શોધવું, પ્રભુની વાટ જોવી એ કેટલી બધી જરૂરી બાબત છે, કેટલી બધી અગત્યની બાબત છે એ અહીંયા પ્રાર્થના એ શું છે એમાં આપણને જોવા મળે છે. ઘણી બધી વાર આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું જે ચિંતાનું પોટલું છે એ જાણે કે ત્યાં પ્રભુને આગળ મૂકી દે છે અને પછી થોડા ખુશ થઈ જાય, પણ જયારે પ્રાર્થના કરીને આપણે ઉભા દઈએ ત્યારે ચિંતાનું પોટલું પાછું ખભે મૂકી અને પાછા જઈએ છીએ. શું એવો તમારો અનુભવ છે? તો આ ગુરુવાર આપણે બધી જે કઈ ચિંતા છે, મૂંઝવણ છે, પ્રશ્ન છે, ગમે તે બાબતો છે એ બધી પ્રભુની હજુરમાં લાવી અને પ્રભુના ચરણોમાં આપણે મૂકીએ. ગીત શાસ્ત્ર 65 અધ્યાયની બીજી કલમ જો તમે જુઓ તો ના કહે છે કે પ્રભુ પ્રાર્થના સાંભળે છે, પ્રભુ મારી પ્રાર્થના સાંભળે છે. અને જો પ્રભુ મારી પ્રાર્થના સાંભળે છે તો એનાથી વિશેષ કયું મોટું કારણ હોઈ શકે કે આપણે પ્રાર્થના માટે અહીંયા આવી? ગુરુવારના દિવસે પ્રભુ પ્રાર્થના સાંભળનાર છે અને એટલા માટે આપણે પ્રાર્થના કરવા માટે આવીએ કેટલું બધું જરૂરી છે. પછી ત્યાં પ્રભુનું વચન કહે છે કે જ્યારે પ્રભુ તમે પ્રાર્થનાનો જવાબ આપો છો ત્યારે બધા લોક તમારી પાસે આવશે. દાઉદ રાજાના વચનો શું આપણે મનીને માટે સાચા ઠરશે? આપણે બધા માનીએ છીએ કે આ પ્રભુ પ્રાર્થના સાંભળે છે, પણ એ પ્રાર્થના કરવાના માટે શું આપણે હાજર રહીશું? કારણ કે પ્રભુની પાસે આશા છે, He has a hope for you and for me. મારી પ્રાર્થનાનો જવાબ પ્રભુ તમને આવનાર છે. પ્રભુના સેવક આ પ્રમાણે કહું છું કે ઇટ ઇઝ રાઇટ ફોર અસ ટુ પ્રેઝ યુ, ઇટ ઇઝ રાઇટ ફોર અસ ટુ કીપ અવર પ્રોમિસિસ. કે પ્રભુ તારી સ્તુતિ કરવી અમારા માટે ઘટિત છે, અને અમારા વચનો એ જાણે કે તમારે આગળ મૂકવા, પ્રોમિસ એ જાણે કે તમારે આગળ મૂકવું એ પણ પ્રભુ ઘટિત છે. તમે પ્રભુને આગળ જે કંઈ વચન આપ્યું હોય એ પ્રભુને આગળ તમે પાછું લાવો. ઉપકાર સ્તુતિ સાથે કેટલી બધી જરૂર છે. ત્યાં જે ટ્રાન્સલેશન છે ત્યાં એવું લખ્યું કે તારી આગળ માનતાઓ પૂરી કરવાના માટે લોકો આવશે. ઈશ્વર પુત્રો કાયમ કહે છે કે જ્યારે એ દિવસ હોય ત્યારે પોતાની માનતાઓ પૂરી કરવાના માટે પ્રભુની હજુરમાં આવતા. અને આપણે તો પ્રભુની આગળ આપણી જે વિનંતીઓ છે એ વિનંતીઓ લઈને ઉપકાર સ્તુતિની જે બાબતો છે, સ્તવનની જે બાબતો છે એ બાબતો લઈને પ્રભુને આગળ આવી પ્રભુને આગળ આવવાના છે. અને જે ત્રીજી બાબત અહીં આપણે જોઈએ છીએ કે પ્રભુને આધીન થવું. પ્રાર્થના એટલે પ્રભુને આધીન થવું, બહુ જ મોટી બાબત છે. જ્યારે તમે પ્રાર્થના કરો, ગુરુવારે અહીં આવશો ત્યારે મારો વિશ્વાસ છે કે પ્રભુ તમારી સાથે વાત કરનાર છે. કઈ રીતે વાત કરશે હું જાણતો નથી, પણ પ્રભુ તમારી સાથે વ્યક્તિગત રીતે વાત કરશે. તમે જ્યારે પ્રભુના વચન વાંચશો એ વચન મારફતે પ્રભુ વાત કરે. કદાચ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે તો એ પ્રાર્થનાની મારફતે પ્રભુ વાત કરે. કદાચ વ્યક્તિગત રીતે પ્રભુ તમારા હૃદયની સાથે વાત કરે. એ અવાજને શું તમે આધીન થનાર છો? અને એ એટીટ્યુડ સાથે, એ વર્તન સાથે તમે પ્રભુની પાસે આવો એવી મારા હૃદયની પ્રાર્થના કરો. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રાર્થના દ્વારા તેમનો અવાજ સાંભળીએ છીએ, ત્યારે શું તમે તેને સોંપાઈ જવા માટે તૈયાર છો? પ્રાર્થના એ કેટલી બધી જરૂરી બાબત છે. પ્રાર્થના એ ફક્ત વિનંતીઓની રજૂઆત નથી, પણ એ તો જાણે કે પ્રભુ પ્રાર્થના સાંભળે છે. એમની પાસે આશા છે, એમની સ્તુતિ આપણે કરીએ છીએ, આપણી માનતાઓ પ્રભુને આગળ લાવીએ છીએ, પ્રભુને આપણે આધીન થઈએ છીએ, પ્રભુને આપણે સોંપાઈ જઈએ છીએ. ડૉક્ટર એબી માયરનું નામ તમે સાંભળ્યું છે, બહુ જ પ્રભુનો મહાન સેવક થઈ ગયો. અનેક દિવસ કહે છે કે એટલાન્ટિક ઓશનની અંદર તેઓ પોતાની સ્ટીમરમાં બેસીને જતા હતા, અને સ્ટીમરમાં બેસતા ત્યારે સ્ટીમરના જે કેપ્ટન હતા એમણે એમને કહ્યું કે તમે શા માટે અમને આ ફર્સ્ટ ક્લાસના જે પેસેન્જર છે તેમને કંઈક પ્રાર્થનાના જવાબ વિશે કંઈક લેક્ચર આપો. એમણે કહ્યું કે સારું. એમણે પછી ત્યાં જે ફર્સ્ટ ક્લાસના પેસેન્જર હતો એમની સમક્ષ પ્રાર્થનાનો આન્સર્ડ પ્રેયર એના પર સુંદર સંદેશો આપ્યો, અને લોકોને બધાને બહુ સંદેશો ગમ્યો, પ્રભુનો આભાર માન્યો. પણ એક માણસ એવો હતો જે પોતાના મિત્રોની સાથે આવ્યો હતો, એના મિત્રો એને પૂછ્યું કે ભાઈ વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ડોક્ટર એફી માયર? અને કહે કે જવાદોને બડબડાટ કરતા હતા, પ્રાર્થનાના જવાબની વાત કરતા હતા, હું તો મને એક વસ્તુ પણ માનતો નથી. અને એમ કહીને એ ચાલી જતો હતો, અને એટલામાં ફરીથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આજે બપોરે બધાની સમક્ષ ફરીથી ડોક્ટર એફ બી માયર એ જાણે કે બોલશે. એટલે પેલા બધાને થયું કે ચલો ને આપણે તારે ફરીથી સાંભળવા માટે જઈએ. અને આ જે ઈશ્વરમાં માનતો ન હતો એ માણસ પણ જાણે કે ડોક્ટર એફબી માયરને સાંભળવા માટે જાય છે. અને જ્યારે જતો હતો તેણે પોતાના ખિસ્સામાં બે ઓરેન્જીસ મૂકી, અને જ્યારે સ્ટીમરના ડેક પર ચાલતો હતો ત્યારે એને એક સ્ત્રીને જોઈએ. સ્ત્રી પોતાની ખુરશી પર બેઠી હતી, એની આંખો બંધ છે અને એના હાથ બંને ઉગાડ્યા છે. એટલે એને મસ્કરી થવાનું સૂજ્યું. એટલે એને પોતાના ખિસ્સામાંથી બે ઓરેન્જ કાઢી અને બંને હાથમાં એક એક ઓરેન્જ મૂકી દીધી. પછી એ તો ત્યાંથી જવા લાગ્યો, એટલે મારી સ્ત્રી જાગી ગઈ ને હેવલી ફાધર થેન્ક યુ લોર્ડ. હવે બેનને શું થયું હતું કે ઘણા બધા દિવસથી એમને ઓરેન્જ ખાવાની ઈચ્છા થયેલી, ને આજે જાણે એટલી બધી એની ઈચ્છા થઈ કે એમણે પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરતા કરતા જાણે કે સૂઈ ગયા અને કહ્યું કે પ્રભુ જારી તારી ઈચ્છા હતો તું મને ઓરેન્જ મેળવી આપજે. અને ખરેખર ઈશ્વર પિતાએ એમને ઓરેન્જ મેળવી આપી. અને પેલો ભાઈ ત્યાં ઉભો રહ્યો જે પ્રભુ પર પ્રભુમાં માનતો નતો, એને કહ્યું કે શું તારા બાપા હજુ જીવે છે? એણે એમ કહ્યું કે માય ફાધર હેવલી ફાધર. શું તારા બાપા હજુ જીવે છે? કે હા, મારા હેવલી ફાધર હજુ જીવે છે. વોટ ડુ યુ મીન? કહે છે કે તારા ફાધર તો કહે છે કે ક્યારના ગુજરી ગયા હશે. કહે છે કે હું મારા આ પૃથ્વી પરના પિતાની વાત કરતી નથી, પણ કે મારા સ્વર્ગમાં જે પિતા છે તેની હું વાત કરું છું. અને કહે છે એને પછી પોતાની વાત એને કહી, તારે પેલો ભાઈ કહે છે કે શરમાઈ ગયો. એને થયું કે ખરેખર આની પ્રાર્થનાનો જવાબ પ્રભુ કેવી અજાયબ જી રીતે આપ્યો. એ પ્રભુ તમારી ને મારી પ્રાર્થનાનો જવાબ અજાયબ જેવી રીતે આપનાર છે. ફક્ત પ્રભુ એટલું જ ઈચ્છે કે તમે તમારા હાથ તમારા હૃદયો ખુલ્લા રાખીને આવો. શું આ ગુરુવારે તમે તમારા હાથ અને તમારા હૃદયો ખુલ્લા રાખીને આપશો? ત્યારબાદ 65મો અધ્યાય ત્રીજી કલમ, ત્રીજી કલમમાં પ્રભુનું વચન કહે છે કે પ્રભુ પાપ માફ કરે છે. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે એટલું જ નહીં, પરંતુ કહે છે કે પ્રભુ આપણા પાપ માફ કરે છે. કહે છે કે અમારા ઉલ્લંઘનો તું નિવારશે. જ્યારે આપણે પ્રાર્થના કરવા આવીએ છીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ કે પ્રભુ અમે પાપી છીએ. કેમ? કારણ કે પ્રભુ આપણા પાપ માફ કરે છે. જો પ્રભુ પાપ માફ ન કરતા હોય તો પ્રભુની આગળ પાપ માફ, પ્રભુની આગળ કબૂલાત કરવાની કોઈ જરૂર જ નથી. એટલા માટે જ્યારે પ્રાર્થના કરવા માટે આપણે આવીએ છીએ ત્યારે આપણે પાપી છીએ એ પ્રભુને આગળ કબૂલ કરીએ. ફક્ત શબ્દોથી નહીં, મહેરબાન કરીને કોઈ યોહેલનું પુસ્તક તેનો બીજો અધ્યાય 12મી અને 13મી કલમ વાંચશો. યોહેલ તેનો બીજો અધ્યાય 12મી અને 13મી કલમ. યોહેલનું પુસ્તક તેનો બીજો અધ્યાય 12મી અને 13મી કલમ. જ્યારે ગુરુવાર તમે આવનાર છો ત્યારે તમે કઈ રીતે પ્રભુની પાસે આવશો? શું આવો એટીટ્યુડ લઈને તમે પ્રભુની પાસે આવનાર છો? પ્રસ્તાવિત મનથી તમે પ્રભુની પાસે આવનાર છો? કારણ કે પ્રાર્થના કરવી એટલે કબૂલાત કરવી, પ્રાર્થના કરવી એટલે પાપની કબૂલાત કરવી. હું મારા પોતાના પાપ કબૂલ કરું છું એટલું નહીં, પરંતુ મારા ભાઈ અને બહેનોને જે પાપ છે એને પણ હું કબૂલ કરું. તમે જાણો મેં જ્યારે પ્રાર્થના કરી ત્યારે એને શું કહું કે મેં અને મારા પૂર્વજોએ પાપ કર્યું. મેં કંઈ પાપ નથી, પણ એને કહું કે મેં અને મારા પૂર્વજોએ પાપ કર્યું. અહીં તો યોહેલ પ્રવચક તો બહુ જ સખત શબ્દોમાં કહે છે કે તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાડો. આપણા હૃદયો પ્રભુને આગળ જાણે કે આપણે ફાડી નાખીએ, આપણે પાપી છે પ્રભુને આગળ કબૂલાત કરી ઉપવાસ અને રુદન કરો. તમારા અંતઃકરણો મને સોંપો, કારણ કે પ્રભુ કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે. એટલે આ પ્રાર્થનાનો જે દિવસ છે તો પસ્તાવાનો દિવસ છે. આ દિવસોમાં જયારે હું પ્રભુને આગળ થોભી દઉં ત્યારે એક બાબત પ્રભુ મને બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે આપણી મંડળીમાં ધર્મ જાગૃતિની જરૂર છે. વી નીડ અ રિવાઇવલ. અને તું એ રિવાઇવલ માટે તમે પ્રાર્થના કરવા માટે આવશો? ધર્મ જાગૃતિ મારા જીવનમાં આવે એના માટે હું પોતે પ્રાર્થના કરનાર છું. તમારા જીવનમાં પ્રભુ ધર્મ જાગૃતિ લાવે એના માટે શું તમે પ્રાર્થના કરવા માટે આવનાર છો? નેમે કહે છે કે મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. જ્યાં પ્રભુ છે ત્યાં પ્રભુની દયા છે. કેટલી બધી અદભુત બાબત છે કે જ્યાં મારો પ્રભુ છે ત્યાં એ દયાથી ભરપૂર છે, કરુણાથી ભરપૂર છે. ને એટલા માટે આપણે હિંમતથી તેમની પાસે આવીએ છીએ, વિશ્વાસથી તેમની પાસે આવીએ છીએ. પ્રભુ પસ્તાવો કરવા માટે આપણને સમય આપે તો એના માટે શું આપણે તૈયાર છીએ કે આપણે ત્યાંથી ભાગી જવાના છીએ? કે આપણને કદાચ એમ લાગે કે સંકોચ થાય, શરમ અનુભવી આપણે કે મારું જીવન કોઈ જાણી જાય. પણ જો ખરેખર આપણે ધર્મ જાગૃતિ માટે ઈચ્છા રાખીએ છીએ તો કહે છે કે આપણે હિંમતથી પ્રભુની પાસે આવવાનું છે. અને પ્રભુ જે માફ કરે છે, પ્રભુ જે આપણને પસ્તાવાનો સમય આપે છે, એ સમયનો આપણે સદુપયોગ કરવાની જરૂર છે. ત્યારબાદ 65મો અધ્યાય ને ત્રીજી કલમ, એમાં બીજી એક બાબત છે કે પ્રભુની ઉત્તમતાથી તૃપ્તિ થનાર છે. જ્યારે ગુરુવાર તમે અહીંયા આવશો ત્યારે પ્રભુ એની ઉત્તમતાથી એની ગુડનેસથી, ગાડ ઇઝ ગુડ, આપણે વારંવાર બોલીએ છીએ ગાડ ઇઝ ગુડ, ગાડ ઇઝ ગુડ, ગાડ ઇઝ ગુડ. એ પ્રભુ જો ઉત્તમ છે તો એની ઉત્તમતાથી તૃપ્ત થવાના માટે ગુરુવારે આપણે અહીંયા આવનાર છે. કેટલી બધી મહાન બાબત છે. એલન ગાર્ડિયર નામનો એક પ્રભુનો મહાન સંત થયો. એમના શરીરમાં અને એમના જીવનમાં એટલી બધી ભારે મુશ્કેલીઓ પડી, એમને ખાવાનું પૂરતું મળતું નહોતું. મિશનરી તરીકે જ્યારે તેઓ સાઉથ અમેરિકામાં કામ કરતા હતા
ત્યારે કેટલી બધી વાર કહે છે કે ભૂખી ભૂખ્યા રાત તમને પસાર કર રાત તમને પસાર કરવી પડતી હતી, અને જયારે કહે છે કે તેઓ મરણ પામ્યા ત્યારે એમને પથારીની પાસે એક નાની ડાયરી મળી, અને ડાયરીની અંદર એમણે પોતાની એક અમુક નોંધ કરી હતી. એ નોંધની અંદર બે ત્રણ વાક્ય એમણે લખ્યા હતા કે મારા જીવનમાં પ્રભુ કેટલા બધા દિવસો હું ભૂખ્યો રહ્યો, કેટલા બધા દિવસો હું તરસ્યો રહ્યો, મને ઘણી બધી વાર માર મારવામાં આવ્યો, મને કેટલું બધું એકલવાય પણ લાગ્યું. પણ એટલેથી વાત પતતી નથી. પણ છેલ્લે કહે છે કે છેલ્લું વાક્ય પોતાના હાથ ધૂતા ધૂતા કહે છે કે તેમણે લખ્યું કહે છે કે આઈ એમ ઓવરવેલ્મ વિથ અ સેન્સ ઓફ ગુડનેસ ઓફ ગાડ. પ્રભુની જે ભલમન થાય છે તેથી હું કહે છે કે તાજું હું સ્તબ્ધ થઈ ગયો છું. પોતાના જીવનમાં આટલું બધું અતિશય દુઃખ વેધ્યું છતાં પણ કહે છે કે પ્રભુની જે ભલમન થાય, પ્રભુની જે ગુડનેસ, એનાથી કહે છે કે એ તાજું થઈ ગયા, એ સ્તબ્ધ થઈ ગયા. જ્યારે પ્રભુ પાસે છે, જ્યારે પ્રભુ પોતાના મંદિરમાં છે, ત્યારે કહે છે કે ત્યાં ભલાય છે, અને પ્રભુ એ ભલાયથી તમને તૃપ્ત કરવા માંગે છે. તમારી એ ભૂખ છે, ભૂખ પ્રભુ ભાગનાર છે. પ્રભુ એટલે પ્રાર્થના એક તૃપ્તિ છે, પ્રાર્થના એક તૃપ્તિ છે. પ્રાર્થનામાં એક સંતોષ છે, સંપૂર્ણ સંતોષ છે. પ્રભુ તમારા જીવનને સારા માનવાથી ભરી દેવા માંગે છે. તો આ ગુરુવારે શું તમે એ સારા આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે આવશો? ગીતશાસ્ત્ર 36 અને 7-8 કલમ વાંચશો. ગીતશાસ્ત્ર 36 7-8. જે નવું ટ્રાન્સલેશન છે એમાં એવું લખ્યું છે કે તમારી પોતાની મેજ ઉપરથી તમે તેઓને આશીર્વાદ આપો છો. અને હા વાળા મિત્રો, પ્રભુ જયારે આપણી મધ્યે છે ત્યારે પ્રભુ પોતાની મેજ પરથી આપણને કહે છે કે આશીર્વાદ આપનાર છે. પ્રાર્થના એ આશીર્વાદ આવવાનો સમય છે. એ આશીર્વાદ પામવા માટે શું તમે આ ગુરુવારે આવશો? ગીતશાસ્ત્ર 37:4 કહે છે કે પ્રભુ સાથેના સંબંધમાં આનંદ માણ, તે તારા હૃદયની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરશે. પ્રાર્થના એટલો કહે છે કે આનંદનો દિવસ છે. પ્રાર્થના એમાં આપણને આનંદ મળનાર છે. ગીતશાસ્ત્ર 16:11 જો તમે વાંચો કહે છે કે તમારી સમસ્તામાં આનંદની સંપૂર્ણતા છે, તમારા જમણા હાથમાં શાંતિને લગતા આનંદકારી સુખો છે. ગીતશાસ્ત્ર 16:11. પ્રાર્થના એ આનંદ છે. એ આનંદ મેળવવા માટે શું તમે આ ગુરુવારે આવનાર છો? પ્રભુએ તમને પસંદ કર્યા છે. શું એ પસંદગીને માન આપીને પ્રભુનું તેડું તમે ધ્યાનમાં રાખીને તમે શું આવશો? પ્રભુની ઈચ્છા છે કે આપણે પ્રાર્થના કરીએ. એ પ્રભુની ઈચ્છાને માન આપીને શું આપણે પ્રાર્થના કરવા માટે આવીશું? પ્રભુ તમને કદી મૂકી દેનાર નથી. અને આ જે અનેરી તપ, આ જે શ્રેષ્ઠ દિવસ પ્રભુએ આપણને આપ્યો છે, એ શ્રેષ્ઠ દિવસનો ઉપયોગ તમે પ્રભુને માટે તમે કરનાર છો? શું તમે પ્રભુની વાટ જોવા માટે ગુરુવારે આવશો? પ્રભુ પ્રાર્થના સાંભળે છે. એ વિશ્વાસ સાથે શું તમે આવશો? પ્રભુ પાપ માફ કરે છે. એ પસ્તાવાની એટીટ્યૂડ સાથે શું તમે પ્રભુની પાસે આવશો? પ્રભુ તેની ભલાઈથી આપણે તૃપ્ત કરનાર છે. એ વિશ્વાસ સાથે શું તમે પ્રભુની પાસે આવનાર છો? એનો આશીર્વાદનો અને આનંદનો સમય ગુરુવારનો છે. એ આશીર્વાદ પામવા માટે અને આનંદથી ભરપૂર થવા માટે શું તમે પ્રભુની પાસે આવશો? પ્રભુ તમને સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. મારી એવી ઈચ્છા છે કે થોડીક મિનિટો આપણે પ્રાર્થનામાં રહીએ. સમય હજુ થોડો આપણી પાસે છે, વધારે સમય લઈશ નહીં, પણ 5-7 મિનિટ આપણે પ્રભુની હજુરમાં શાંત રહીને, ખાસ કરીને ગુરુવારના દિવસના માટે આપણે જેને પણ પ્રભુના આત્મા દોરે એ તમે ઊભા છે ને, એક કે બે વાક્યમાં પ્રાર્થના કરાવો એવી મારી ઈચ્છા છે. આપણે એકબીજાને રાહ જોઈએ નહીં, પણ જ્યારે પણ પ્રભુના આત્મા દોરે એ આ ગુરુવારની જે પ્રાર્થના મીટિંગ યોજવામાં આવી છે, વિશ્વ પ્રાર્થના દિન, આખા વિશ્વને માટે આપણે પ્રાર્થના કરીએ, આપણી મંડળીને માટે આપણે પ્રાર્થના કરીએ, અને જે વચન પ્રભુએ આપણને આપ્યું એના આશરા હેઠળ એ આધારે તમે પ્રાર્થના કરો એવી મારી ઈચ્છા છે. જ્યારે પણ પ્રભુના આત્મા દોરે તમે એક કે બે વાક્યમાં ઊભા થઈને પ્રાર્થના કરશો એવી નમ્ર વિનંતી કરું છું. આપણે એકબીજાને રાહ જોઈએ નહીં, પણ મહેરબાની કરીને તમે પ્રાર્થના કરાવશો એવી વિનંતી કરું છું.
આયોજન કરવામાં આવ્યું છે તારીખ રૂપાની અંદર ગુરુવાર એ દિવસે 5 થી 11 વાગે જયારે અમે તારી આગળ મારા પુત્રોનો આવીએ અને મારી આજી અને મારી વિનંતીઓ કરી આગળ લાવીએ ત્યારે બા તું આકાશની બાઈઓ ખોલીને તું અમને ઉત્તર આપી કે જેથી કહીએ તારા બાળકો જેવો તારા પર ખરા વિશ્વાસ જે પ્રેમ કરે છે તેનો વિશ્વાસ વધે અને ભવિષ્ય જેવો તારા મજબૂત થાય ભવિષ્ય આ અમારી પ્રાર્થના સાથે જગત પર્મ જેમાં આજે આ પ્રાર્થનાઓ થાય તે દરેક પ્રાર્થનાઓ માન્ય થાય અને કોઈ પ્રકારનું નામ ઓછું મને એવું કાઢે એ સ્તુતો કરો
તમારા પ્રેમાળ અને જીવન ઈશ્વર પિતા તમારા પવિત્ર નામને પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. તમારા પવિત્ર વચનો માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ દિવસોમાં તમે અમને પ્રાર્થના કરવાનું શીખો. તમારા આત્માની મારફતે આત્મામાં પ્રાર્થના કરવું એ શું છે એ પ્રભુ તમે અમને બતાવો. અને આ ગુરુવારનો દિવસ અને હવે પછીના દિવસો અમારા જીવનો માટે પ્રભુ પુષ્કળ આશીર્વાદિત થાય, આનંદિત થાય, તમારી હજુરમાં અમારો સમય પ્રભુ અમે એવી રીતે ગાળીએ છીએ, જેથી કરીને પ્રભુ તમે જે તમારી ઈચ્છા અમને પ્રગટ કરી છે એ પ્રમાણે પ્રભુ અમે આગળ વધી શકીએ માટે તમે અમારી સહાય કરો. તમારા બાળકોને પ્રભુ તમારો પુષ્કળ આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આપણે ઉભા થશું પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે સાથે કરીએ. ઓ આકાશ મના અમારો, તમારા મન તમારા રાજ્ય જેમાં આકાશમાં ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી થાય બીજું જેના હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળથી હોજો. આમેન.